તારીખ 29/7/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 493 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કોબામાં પ્રવચન.
એમાં સીધો આદેશ છે, આત્મા નિત્ય છે એવું અંતરથી પ્રતીકમાં આવે તો જીવના પરિણામમાં કેટલો ફાયદો અને કેવા કેવા ફેરફાર થાય છે એ પણ થોડું વિચારી લેવા યોગ્ય છે. જો આત્મા નિત્ય છે તો આત્મામાં રહેલી ગુણ સંપત્તિ છે એ પણ નિત્ય થઈ ગઈ છે, એ પણ નિત્ય છે. અને આત્માની જે ગુણ સંપત્તિ છે એ આત્માના સામર્થ્ય રૂપ છે. એટલે આત્મા નિત્ય છે, અનાદિ અનંત નિત્ય છે, તો એનું સામર્થ્ય પણ અનાદિ અનંત નિત્ય હોવાથી અનંત છે એ સામર્થ્યની અનંતતાની પ્રતીત એમાં આવે છે. પોતાનું અનંત સામર્થ્ય વિદ્યમાન છે, ત્રણેય કાળે પણ વિદ્યમાન છે એવા પોતાના અનંત સામર્થ્યની વિદ્યમાનતાનો આધાર અનિત્ય પર્યાયો અને અનિત્ય સંયોગોના આધારે થયેલી આધાર બુદ્ધિ અને સુખ બુદ્ધિનો અભાવ કરે છે, નાશ કરે છે. અને તેથી સંયોગોના ફેરફારથી કે શરીરના આવાગમનથી જે દુઃખની ઉત્પત્તિ થવી જોઈએ થાય છે તે થતી બંધ થાય છે. તમને તેટલી વિસ્તારવાળી વાત હોય, તત્વજ્ઞાનનો વિસ્તાર ઘણો છે, ગમે તેટલી વિસ્તારવાળી વાત હોય તો પણ આખરમાં આપણે પ્રયોજન આપણા સુખ દુઃખ સાથે છે. તો અહીંયા પ્રયોજનનું અનુસંધાન કરીએ તો અનિત્ય પદાર્થોને આધારે જે કાંઈ આપણને દુઃખ થાય છે, અનિત્યતામાં નિત્યતા સ્થાપી હોવાને કારણે જ્યારે વાસ્તવિકપણે અનિત્યતા અનિત્યતાનું પ્રદર્શન કરી દઈએ છે ત્યારે આપણે સંસારમાં દુઃખી થઈએ છીએ. આપણા પ્રિય સંયોગો અને પ્રિય વસ્તુઓનો વિયોગ થાય છે, આપણને દુઃખ થઈ આવે છે. આત્મા નિત્યતા પાસે અનિત્યતાની કાંઈ કિંમત નથી એવો અધ્યાત્મમાં મુખ્ય દ્રષ્ટિકોણ છે, તો પારમાર્થિક દ્રષ્ટિકોણ છે. અને તેથી નિયમસાર જેવા શાસ્ત્રોમાં તો તમામ પર્યાયોને, સમસ્ત પર્યાયોને, ક્ષાયિક ભાવ આદિ, ક્ષાયિક ભાવ, ક્ષોભસમ ભાવ, ઉદય ભાવ, તુભસમ ભાવ, ચારે પ્રકારની પર્યાયોને ઉપાદે ગણવામાં નથી આવે. એક પોતાનું નિત્ય શુદ્ધાત્મ સહજાત્મ સ્વરૂપ જ ઉપાદે છે. એટલે હદ સુધી અધ્યાત્મનો દ્રષ્ટિકોણ લંબાય છે. એ બધો સંકેત આ બીજા પદમાં મળે છે. પ્રેક્ટિકલી વિચાર કરીએ તો કોઈ પણ માણસ પાસે પોતાની જરૂરિયાત પૂરતી સંપત્તિ હોય તો જીવન પર્યંત એમાં એને વાંધો આવે એવું ન હોય તો એને ક્યાંય પણ દીનતા કરવાનો પ્રસંગ નથી કે અવસર નથી કે ભાઈ મારે ક્યાંય લાંબો હાથ કરીને પરતંત્ર થવું પડશે. 150 વર્ષ ચાલે એટલી સંપત્તિનો આધાર પણ જીવની દીનતાનો નાશ કરી દે તો શાશ્વત કાળ ચાલે એટલી સુખ સંપત્તિ સહિતની અનંત સંપત્તિઓ ગુણની જેની પાસે હોય એવા સમ્યક દ્રષ્ટિની ખુમારી કેટલી હોય વાસ્તવિકપણે તો સમ્યક દર્શન કાળે જે સ્વરૂપાનુભવ છે એ તો સિદ્ધ સમાન સદાપદ મેળો પોતાના સિદ્ધ સ્વરૂપી પરમાત્મ તત્વનો સાક્ષાત્કાર છે અને એ સાક્ષાત્કારમાં એટલી પ્રતીત આવે છે પોતાના સ્વરૂપની સ્વરૂપની નિત્યતાની અનંતતાની અને એમાં પણ મુખ્યપણે પ્રયોજનભૂત એવા પોતાના અનંત અને શાશ્વત સુખની પ્રતીતિ જે આવે છે કે મારા પ્રદેશે પ્રદેશે અનંત સુખ ભરેલું છે, અનંત શાંતિ પણ ભરેલી છે, અનંત પરમાનંદ પણ રહેલો છે, પછી જ્યાં નિસંગતા છે ત્યાં નિર્ભયતા છે અને નિર્ભયતા છે ત્યાં નિસંગતા છે એ સહજ અને આપોઆપ છે. કૃપાળુ દેવ 833 પત્રમાં આત્મભાવના લીધેલી છે. જો 833 પત્ર છે, પરિગ્રહ પરમ સુખ સ્વરૂપ પરમોત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વકાળને પાટે પાયમા તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો, તે સત્પુરુષોને પણ નમસ્કાર. પરમ સુખ સ્વરૂપ શબ્દ પહેલો લીધો છે. હવે ભિન્નત્વની ભાવના ભાવે છે, ત્યાંથી શરૂઆત કરે છે. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, હું કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છું. ત્યાં વિક્ષેપ છો, વિકલ્પ છો, ભય છો, ખેદ છો, બીજી અવસ્થા છે. હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું, હું નિજ સ્વરૂપમાં ઉપયોગ કરું છું, તન્મય થાવ છું. આ આત્મભાવના છે. નિત્ય એવું જે આત્મ સ્વરૂપ છે એની ભાવના ભાવતા ભાવતા લખે છે કે હવે વિકલ્પ શો, વિક્ષેપ શો, ભય શો, ખેદ શો કે બીજી અવસ્થા છે. આવી જે પ્રતીત આત્મા નિત્ય છે એમાં સમાય છે અને ત્યારે જીવ નિશ્ચિંત થાય છે, સદાને માટે નિશ્ચિંત થાય છે કે મારા અનંત સુખની સંપત્તિ સદાય મારામાં છે. અત્યાર સુધી મને એનું બેભાન પણ હતું. અનિત્ય એવા સંયોગો દેહાદી એમાં નિત્યતા સ્થાપવાનો ઘણો પ્રયાસ કર્યો. કોઈ પણ રીતે સંયોગોમાં ફેરફાર ન થાય ને એમને એમ જળવાઈ રહે અને સચવાઈ રહે એની આકુલતામાં ઘણું દુઃખ ભોગવું. હવે એ કોઈ પણ પ્રકારની સાવધાની કરવાનો કોઈ અર્થ નથી, તે નિરર્થક છે. અને તેથી ખરી ઉદાસીનતા એ અનિત્ય પદાર્થો પ્રત્યે પ્રગટે છે. ઉદાસીનતાનો જ્યાં સુધી સવાલ છે ત્યાં મુમુક્ષુની ભૂમિકાના પ્રારંભથી આ પ્રકારના પરિણામો શરૂ થાય છે. તે કેવી રીતે? પ્રવેશકાળ આપણે લીધો કે અનંતકાળના પરિભ્રમણની વેદના અને ચૂરણા. કહો જોઈએ કે એક થોડી ચિંતા ઊભી થાય તો પણ ખાવું પીવું ને ઊંઘવું હરામ થાય છે, ઇન્કમટેક્સની રેડ પડે તો. રેડ પડવાના ખબર આવે તો પણ ખાતા હોય. શ્રીખંડ પુરી ને પત્તર વેલિયા રસ્તે ખાતો અને એમાં ખબર આવે ત્યાં ખાવાનું હુકાઈ જાય. ચિંતા થઈ, શા માટે એમ બન્યું? ચિંતા થઈ. એ ચિંતા સામાન્ય વાત છે. જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓથી મનુષ્ય ચિંતાથી ઘેરાયેલો રહે છે. આશ્ચર્યની વાત એ છે કે અનંત જન્મ મરણની મોટી સમસ્યા ઊભી હોવા છતાં એની ચિંતા કરતો નથી. એક મરણ આવવાનો કારણભૂત પ્રસંગ એવી માંદગી કે કાંઈ પણ એવો પ્રકાર ઊભો થાય, કેન્સર ડિટેક્ટ થઈ ગયો ને, ખબર છે કે આ મટતું નથી, અત્યારે આ વિશ્વમાં શોધ નથી થઈ કેન્સર મટાડવાની, પણ એને એવા ભાર થાય કે આ કેમ મટે અને કેવી રીતે મટે, એની ચિંતામાંથી છૂટો ન હતો. એની ચિંતામાંથી મુકાવવો હોય તો હું એને મુકાવી ન શકાય. બીજા આનંદ પ્રમોદના સાધનો આપો પણ એનું એક જ ઠેકાણે એનો જીવ ચાંટો રહે કે આ થયું છે કેમ મટે, આ થયું છે કેમ મટે. એમ કરો ને, અત્યારે કઈ શોધ થઈ શકે ને, ફોરેનમાં તપાસ આપણે કરાવડાવો, જ્યાં જ્યાં આપણા સંબંધીઓ મિત્રો છે, છેલ્લી રિસર્ચમાં કદાચ થઈ ગયું હોય, આશાવાદી છે ને, કઈક છેલ્લી રિસર્ચ થઈ ગયું, ગઈકાલે એનું રિસર્ચ થઈ ગયું, આપણને આજે કેમ ખબર પડે? તપાસ તો કરવાનો આપણો ફરજ છે. એટલી ચિંતા, એટલી ચિંતા એક મરણ નહીં આવનાર મરણની છે. એવા આ જીવને અનંત મરણની ચિંતા કેમ નથી? આ સવાલ પોતે પોતાને પૂછવા જેવો છે. અને જો નથી તો એની બુદ્ધિમાનીનો આંકડો ક્યાં લેવો? કેવી રીતે એની બુદ્ધિમાન ગણી શકાય? સૌથી મોટી સમસ્યા છે જીવનની, કોઈ પણ સ્તરની સમસ્યા કરતા સૌથી મોટી સમસ્યા અનંત જન્મ મરણની તરવાર માથે કાચા દોરાએ લટકતી છે. ક્યારે પડે કહેવાય નહીં. એની ચિંતા આ જીવ કરતો નથી. તો ઉદાસીનતા ખરી આવે ક્યાંથી? એ અનંત જન્મ મરણની ચિંતાના ફળ સ્વરૂપે મહાવૈરાગ્ય ઉત્પન્ન થાય છે. કૃપાલદેવ 128 નંબરના પત્રમાં આ વિષય ઉપર 4 પેરેગ્રાફ લખ્યા છે અને દરેક પેરેગ્રાફના અંતે લખ્યું છે કે મહાવૈરાગ્ય ઉત્પન્ન થાય છે, ફરી ફરીને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, એ યથાર્થ વૈરાગ્ય છે. વૈરાગ્ય અનેક પ્રકારે આવે જીવને, મુખ્યપણે તો દુઃખ ગર્ભિત આવે છે, પણ આ અનંત પરિભ્રમણના દુઃખ ગર્ભિત કેવળ નથી, એની સમજણ એટલે જ્ઞાન ગર્ભિત પણ છે. અયથાર્થ પ્રકારે અનંતવાર વૈરાગ્ય આવ્યો, અનંતવાર સાધુપણું દીક્ષાદિ ગ્રહણ કર્યા, અયથાર્થ પ્રકાર હોવાથી નિષ્ફળ ગયો. હવે જ્ઞાનીના માર્ગે પોતાની કલ્પનાથી નહીં, જ્ઞાનીના માર્ગે ચાલતા પહેલો કદમ ઉઠાવે ત્યાં યથાર્થ ઉદાસીનતા અને યથાર્થ વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. એ યથાર્થ વૈરાગ્ય મુમુક્ષુની પ્રત્યેક ભૂમિકામાં વર્ધમાન થતો જાય છે. દ્રઢ મુમુક્ષુતા પ્રત્યે વૈરાગ્યની ડિગ્રી વધે, કેમ કે બહુ મોટું કામ, નિર્વાણ પદનું કામ ઝડપથી કરવાનો વારો આવ્યો. હવે નાની મોટી વાતમાં રસ લઈને રોકાવું એવી મૂર્ખતા કરવાનો જરા પણ ભાવ ન રહે. ત્યાર પછી સ્વરૂપની જિજ્ઞાસા જાગે કે જે સ્વરૂપના આધારે સમ્યક દર્શનથી માંડીને કેવળ જ્ઞાનની પર્યાયો પ્રગટ થાય છે, માત્ર એ પર્યાયો સન્મુખ થાય છે એમાં એની દશા એવી થાય છે, એ સ્વરૂપ કેવું અદભુત અને આશ્ચર્યકારક હશે કે અંતર્મૂર્ત એની સન્મુખ થનારી પર્યાય કેવું જ્ઞાનમાં પરિણમી જાય. મતિશ્રુતની અલ્પતામાંથી અનંત જ્ઞાનની, અનંત જ્ઞાનનો પ્રકાશ ફાટે અંદરથી, એ સ્વરૂપ કેવું હશે? એ સ્વરૂપને હું ભૂલ્યો છું, મારું સ્વરૂપ હોવાથી મને, હોવા છતાં મને ખબર નથી, હું અજાણ છું. મારો નિજ પરમાત્મા મારામાં બિરાજમાન હોવા છતાં પણ મને એનો વિયોગ વર્તે છે. આ તે કેવી પરિસ્થિતિ છે કે એક ઘરમાં પતિ પત્ની રહેવા છતાં પત્નીને પતિનું મોઢું જોવા પણ ન મળે. 24 કલાકમાં એક વાર, મહિનાઓમાં એક વાર, વર્ષોમાં એક વાર, અને જિંદગીમાં પણ એક વાર, ને અનંત જિંદગીમાં પણ એક વાર ન મળે તો એનું દુઃખ કેટલું થાય? આ પર્યાયની દશા છે કે પોતાના પરમેશ્વરનું દર્શન થતું નથી. જિજ્ઞાસાના કાળમાં ઓર ઉદાસીનતા વધે, નાન દશામાં તો કેટલી વધતી હશે. હવે ત્યાર પછી જે પરમાત્માની પ્રાપ્તિનો પ્રોસેસ હાથમાં લાગે છે ભેદ જ્ઞાનનો, અને એ પ્રવૃત્તિમાં જીવ એક લયે, એક ધ્યાને, એક લક્ષ્ય લાગી જાય છે, ત્યારે એનું ચિત્ત ક્યાંય ચોંટે એ વાત રહેતી નથી. સમ્યક દ્રષ્ટિને તો સહજ વૈરાગ્ય હોવાનું બહુ સોલિડ કારણ તો એ છે કે એનું ભિન્નત્વ વર્તે છે. ભૌગોલિક સંયોગો દેહાદિથી માંડીને પંચેન્દ્રિયના વિષયોમાંથી એની ભિન્નતા પોતાને પ્રત્યક્ષ અનુભવ ગોચર પ્રત્યેક પર્યાયમાં થાય છે, અને અત્યંત ભિન્નતા નો અનુભવ હોવાથી રસ કેવી રીતે આવે? જ્યાંથી પોતા પણ જ ખલાસ થઈ ગયો, રસ કેવી રીતે આવે? ભાઈઓ ભાઈઓ ભેગા હતા ત્યાં સુધી ચિંતા કરતા હતા, મજિયારો વેચ્યા પછી કોઈ કોઈની કરે ખરા, દેવાળું કાઢે તો એ જાણે, ને કરોડપતિ થાય તો એ જાણે, અમારે કાંઈ હવે લેવા દેવા નથી, જુદા પડી ગયા. એમ સમ્યક દ્રષ્ટિ નાની ધર્માત્માઓ આખા જગતથી જુદા પડ્યા પછી આખા જગતથી ઉદાસીનતા સહજ રહે તો બહુ જ સ્વાભાવિક છે, અત્યંત સ્વાભાવિક છે, અને એ યથાર્થ વૈરાગ્ય છે. કાલ્પનિક વૈરાગ્ય તો છૂટી જાય, કેમ કે એમાં કોઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નથી. અહીંયા તો સ્વરૂપ જ્ઞાનના આધારે ઉત્પન્ન થયેલો વૈરાગ્ય છે. કેવો વૈરાગ્ય છે? સ્વરૂપ જ્ઞાનના આધારે ઉત્પન્ન થયેલો છે વૈરાગ્ય, અને એ સ્વરૂપ નિત્ય છે. એવું જે સ્વરૂપ છે તે નિત્ય છે. એ નિત્યતાનો જેને આધાર મળે છે તે સદાને માટે સુખી થઈ જાય છે. જ્યાં સુધી જીવને સંસારમાં અનિત્ય પદાર્થોની આધાર બુદ્ધિ રહે છે ત્યાં સુધી જીવના દુઃખ મટવા માટે કોઈ ઉપાય છે નહીં. સુખી થવા માટે ગમે તેટલા જાવા મારે કોઈ ઉપાય નથી, અને એ આજે સાબિત કરવાની જરૂર નથી એવો મોટો પુરાવો પાશ્ચાત્ય દેશોમાં રહેલા શ્રીમંત માણસોનો છે. જે લોકો મલ્ટી મિલિયનર્સ ને મલ્ટી બિલિયનર્સ છે એની હાલત આપણે કોઈને પૂછવા જવી પડે એવું નથી. એ કેટલા બેચેન છે, કેટલા આકુલતા વાળા છે, એ પરિસ્થિતિ મોજુદ છે. અને એનું કારણ અનિત્ય પદાર્થોમાં પોતાપણાથી ઉત્પન્ન થયેલો રસ છે, બીજું કઈ નથી. સંપત્તિ તો જ્ઞાની ચક્રવર્તીને ઓછી નથી હોતી, એની પાસે તો અત્યારના શ્રીમંતો ભિખારી જેવા છે. એટલા તો એની મોજડીમાં રોકનો હોય, જોડામાં ખંખેરે તો નીકળે એટલા, છતાં પણ ક્યાંય પોતાપણું નથી. છ ખંડનો પથારો આ વિશ્વ છે, એક ખંડમાં આવે એનો. અત્યારે જે આવાગમન કરીએ છીએ એટલું વિશ્વ તો એનો એક ખંડનો, આર્યખંડનો એક ભાગ છે. એટલું રાજ્ય તો કોઈ ને ત્યાં અત્યારે પણ નથી, પણ એથી છ ગણો આપણે લઈ લો, એથી પણ વધારે. એવું જેના ઘરે છે એને એ લાગે છે કે આ તો કાંઈ ચાર દિનની ચાંદની નથી, આમાં શું વાંચવાનો. કેમ કે એને પોતાનો અનંત ગુણ સમૃદ્ધ જ્ઞાન અને સુખાદી સંપત્તિથી ભરચક ભરેલો એવો નિત્ય શાશ્વત સ્વરૂપી પરમાત્મા પોતા સ્વરૂપે પ્રતિ સમય અનુભૂતિમાં અનુભવ ગોચર થઈ રહ્યો છે, એ સાક્ષાત વર્તે છે. આવું બધું કૃપાળુદેવ આપણને આધુનિક નિત્ય પદમાં કહેવા માંગે છે. ત્રીજું પદ છે આત્મા કરતા છે. કેવી રીતે કરતા છે એનું લોજિક આપે છે કે સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે પદાર્થ વિજ્ઞાનનો, કે સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. અર્થ એટલે પોતાના પ્રયોજનભૂત ક્રિયાને કરી રહ્યા છે બધા જ પદાર્થો. કાંઈ ને કાંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. બધા જ પદાર્થો ની કોઈ ને કોઈ પરિણામની ક્રિયા જોવામાં આવી જ રહી છે. પ્રત્યક્ષ છે आत्मा पण क्रिया संपन्न छे, आखुं जगत क्रिया संपन्न छे, क्रियाशील छे। कोई दिवस छापा वाला ने समाचार न मळे ने छापो कोरो रियो होय एवो एक दिवस छे, अखबार आवे छे दुनिया ना समाचार लईने, केम के घटनाओ घटा ज करे छे, क्रियाशील छे आखू जगत। एक स्थिति कोई पदार्थ रहतो नथी क्यारे पण, એટલે આમ થયું ને તેમ થયું તો ચાલે છે, આખા દિવસમાં જેટલું થયું એટલું આવી જાય છે એની પાસે, એવી વ્યવસ્થા ગોઠવેલી છે। આત્મા પણ ક્રિયા સંપન્ન છે, એ દ્રષ્ટાંતે પોતાનો આત્મા પણ ક્રિયા સંપન્ન છે, અને ક્રિયા સંપન્ન છે માટે કરતા છે। આત્માની જે ભાવોની ક્રિયા થાય છે, આપણા અનુભવથી આ વાત સમજી શકીએ આપણે કે ભાવો થયા કરે છે કે નહીં, ક્રિયા પરિણામની ફેરણી, પરિણામ બદલે એનું નામ ક્રિયા છે। પરિણામ તો એક અવસ્થા છે, એ અવસ્થા બદલતી જાય છે, એ બદલાવાપણું છે એ પરિણામની ક્રિયા છે, અને એ નિરંતર ચાલુ રહે છે। સૌથી વધારે ગતિ કોઈ પણ ક્રિયાની હોય તો તે પદાર્થના પરિણમનની ક્રિયાની છે। કેવળ જ્ઞાન અનુસાર છ દ્રવ્યો, જીવ અને જળ પરમાણુથી માંડીને આકાશ આદિ છ દ્રવ્યો એક સેકન્ડમાં અસંખ્ય વાર ઉત્પાદ્ય કરે છે, એટલે પરિણામને બદલે છે। એક સેકન્ડમાં કેટલી વાર, લાખ કરોડ અબજ વાર ની, એ બધી સંખ્યામાં આવે, એ બધા ગણિતની સંખ્યાથી પાર જાવ ત્યારે એને અસંખ્ય કહીએ, બિયોન્ડ મેથેમેટિક। જૈન દર્શનમાં જ આ ગણિત છે, લૌકિકમાં મેથેમેટિક્સ સુધી બધું પૂરું થઈ જાય છે, અલૌકિક ગણિતમાં બિયોન્ડ મેથેમેટિકના ઘણા આંકડાઓ છે, એમાં પણ ઘણા આંકડાઓ છે। એમાં એક સેકન્ડમાં અસંખ્ય વાર, આપણે ગમે એવી ઇલેક્ટ્રિક મોટર લઈએ તો રિવોલ્યુશન પર મિનિટ હોય છે, RPM, એને મશીનરીનો ધંધો હોય ને ખબર હોય, મિકેનિકની ખબર, RPM કેટલાક થાય, ગમે એટલી ઝડપ હોય તો કેટલાક થાય, ત્રણ આંકડામાં, ચાર આંકડામાં, બસ, આથી વધારે તો મારા જાણવામાં નથી। અસંખ્ય વાર આંકડા મૂકો તો આંકડા બધા પૂરા થઈ જાય, પછી વારો આવે। એટલી ઝડપથી જીવ પરણમી રહ્યો છે, એટલી ઝડપથી પરમાણુ પરણમી રહ્યા છે, અને એ પરિણમનશીલતા એ વસ્તુનો સ્વભાવ છે। હવે કહો કોણ કોનામાં માથું મારે, કેમ કે નવરો જ કોઈ નથી, પોતે પોતામાંથી જ નવરો નથી, પરમાણુ પણ નવરો નથી અને જીવ પણ નવરો નથી। સતત બહુ જ ઝડપથી, સર્વોત્કૃષ્ટ ઝડપથી પરિણામની ક્રિયા આત્મામાં પણ ચાલી રહી છે અને સર્વ પદાર્થમાં ચાલી રહી છે, અને એ ક્રિયાનું કરનારો તે પદાર્થ પોતે છે એવું એનું વિજ્ઞાન છે। તેથી આત્મા પોતાના પરિણામરૂપ કાર્યનો, પરિણામરૂપ ક્રિયાનો કરતા છે। માટે આત્મા કરતા છે, તે કરતા પણ ત્રિવિધ એટલે ત્રણ પ્રકારે। હવે જે કરતા પણ છે, આત્મા ક્રિયાને કરે છે, તો કેવી કેવી ક્રિયાને કરે છે, કરે છે એ વાત તો પોતે જ કરે છે, એ વાત નક્કી થઈ ગઈ। પોતાની ક્રિયા કોઈ બીજો કરે નહીં, પોતામાં બીજાની કોઈની પહોંચ નથી, ને પોતાની કોઈ બીજા પદાર્થમાં પહોંચ નથી, ટોટલ એબસન્ટ છે, एक पदार्थ बीजा पदार्थनी क्रियामां टोटल एब्सेंट छे। विज्ञानी दृष्टिए निमित्तिक संबंधे उपस्थित पण जे छे એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કયો છે, પણ એ બીજા પદાર્થની હાજરીમાં થતી પ્રક્રિયાનો સવાલ છે અને એ ભૌતિક વિજ્ઞાનમાં પણ એ વાત આવે છે। એને શું કહે છે વિજ્ઞાનના વિદ્યાર્થીઓને ખ્યાલ હશે, એવા પદાર્થને કેટલિક એજન્ટ કહે છે। સાયન્સ ભણ્યા હોય એને ખ્યાલ હશે કેટલિક એજન્ટ કહે છે। એ કાંઈ કરે નહીં, પણ એ હોય તો એ ક્રિયાક્ષમ પણ થાય ને, એ ન હોય તો ક્રિયાક્ષમ ન પણ ન થાય, એમાં કાંઈ વધે નહીં ને ઘટે નહીં, એવી એક વૈજ્ઞાનિક વ્યવસ્થા પણ છે। અને એ રીતે આપણા વિતરાગ દર્શનના વિજ્ઞાનમાં પણ, વિતરાગી વિજ્ઞાનમાં પણ એ કેટલિક એજન્ટ રૂપ નિમિત્તનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને એ વિષય ઉપર પણ ઘણી વાતો છે। અહીંયા કે છે કૃપાલુદેવ કે આત્માનું જે પોતાના પરિણામનું કર્તાપણું છે એમાં ત્રણ પ્રકાર જૈન પરમેશ્વર જિનેન્દ્ર પરમાત્માએ પોતાની દિવ્ય ધ્વનિમાં પ્રસિદ્ધ કરેલા છે। મુખ્યપણે જે ત્રણ પ્રકાર છે તે, એમાં પહેલો પ્રકાર છે પરમાર્થથી સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કર્તા છે। પહેલો દ્રષ્ટિકોણ પરમાર્થનો એપ્લાય કર્યો છે કૃપાલુદેવે કે જ્યારે જીવ પરિણામ કરે છે તો એ કરતા પણ પહેલું સૌ પ્રથમ પારમાર્થિક દ્રષ્ટિએ સમજવા યોગ્ય છે, અથવા પારમાર્થિક દ્રષ્ટિ ધારણ કરીને એ કર્તાપણાનો અનુભવ કરવા યોગ્ય છે। નહીતર જીવ રાગ અને પર પદાર્થની અવસ્થાના કર્તાપણામાં મિથ્યાત્વને ધારણ કરશે, મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા જ્ઞાનની ઉત્પત્તિ થશે। આખો સમયસાર એ મિથ્યા કરતાપણાની વિરુદ્ધ જેહાદ કરે છે, પોકાર કરે છે। કુંદકુંદાચાર્યદેવે સમયસાર પરમાગમની જે રચના કરી છે એ નવે તત્વો, જે આખા જગતમાં દસમું તત્વ નથી, નવે તત્વમાં અકર્તાપણાનો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે। એ ઉપરાંત બીજા બે અધિકાર લખ્યા છે, એક કર્તા કર્મ અધિકાર અને એક સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર, કે જે પારમાર્થિક દ્રષ્ટિએ સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે। કૃપાલુદેવે આ એક વચનામૃતમાં આખા સમયસારનો ટોટલ મારેલો છે। સમર્થ પુરુષ હતા, મહાન પરમાગમો વાંચે, અધ્યયન કરી લીધું હોય, એનું તાત્પર્ય એક વચનમાં પીરસવાનું એમનું સામર્થ્ય હતું। વિદ્વાનો ને પંડિતો મથી મથીને મળે તો પત્તો ન લાગે આવા મહાપુરુષને એક વચનમાં આખો સમયસાર કહેવાનું સામર્થ્ય હોય છે। અદભુત સામર્થ્ય છે, ઇતિહાસમાં જ્ઞાનીઓ ઘણા થાય છે, થયા છે, બધા જ પૂજ્ય છે આપણા માટે, કોઈને ઊંચા નીચા ગણવાનો આપણો અધિકાર નથી। પણ જ્યારે કૃપાળુદેવના વચનામૃત આપણે સામે રાખીને સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે એવો ભાવ આવ્યા વગર રહેતો નથી કે આવો પુરુષ છેલ્લા સેંકડામાં 500-700 વર્ષમાં તો સાહિત્ય જ્ઞાનીઓના સાહિત્ય જોવામાં આવે તો આવો પુરુષ જોવામાં નથી આવતો. એક વચનામૃતમાં આખો સમય સાર જોવો તો ખરા. પરમાર્થથી સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કરતા નિજ સ્વરૂપની રચના થાય છે પર્યાયમાં સ્વભાવ પરિણતિ એ એમ કહેવા માંગે છે. આત્મા નિજ સ્વરૂપે કોઈ નવો જન્મ પામે છે કે નવો પેદા થાય છે ઉત્પન્ન થાય છે એમ નથી કહેવા. પરિણામનું કરતા પણ ત્રણ પ્રકારે વિવેચ્યું છે એમાંનો આ એક પ્રકાર છે. આ સ્વભાવ દ્રષ્ટિનો પ્રકાર છે. આ વિવેચન દ્રવ્ય દ્રષ્ટિએ કરવામાં આવ્યું છે, વસ્તુ દ્રષ્ટિએ કરવામાં આવ્યું છે, વાસ્તવિક દ્રષ્ટિએ કરવામાં આવ્યું છે, અને તેથી તેને પરમાર્થ દ્રષ્ટિ કહી છે. કે પરમાર્થથી એટલે પરમાર્થના દ્રષ્ટિકોણથી જોઈએ તો પરમાર્થ શબ્દનો અર્થ પ્રકરણ અનુસાર બે પ્રકારે થાય છે. એક તો પરમાર્થ શબ્દથી વાસ્તવિકતા કહેવા માંગે છે, અને એક પરમાર્થથી નિજ કલ્યાણના હેતુરૂપ નિજ કલ્યાણના મોટિવથી જોવામાં આવે તો એવો જે જોવાનો દ્રષ્ટિકોણ જોવાનો એંગલ છે એને પણ પારમાર્થિક દ્રષ્ટિ કહેવામાં આવે છે. અને બંને અહીંયા લાગુ પડે છે. કૃપાળુદેવના અહીંયા શબ્દ પ્રયોગમાં એ બંને વાત લાગુ પડે છે કે પરમાર્થથી જોવામાં આવે તો સ્વભાવ પરિણતિએ પરિણમવું એવું જ આત્માનું નિજ સ્વરૂપ છે. આત્મા જે સ્વરૂપે છે એ સ્વરૂપે સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ આપણને કહ્યો અને એવી અનંત ગુણ સંપત્તિ હંમેશા નિત્ય છે એ કહ્યા પછી હવે એક નવા આસ્પેક્ટ ઉપર આપણને નવા પાસા ઉપર લઈ જાય છે આ વચનામૃતથી આ પદથી કે આત્મા પરિણમી રહ્યો છે, પરિણમનશીલ છે, અને એ પરિણમન ને સ્વભાવ દ્રષ્ટિએ જો આત્માને જોઈએ તો આત્મા સ્વભાવ પરિણામે પરિણમે એવો જ એનો સ્વભાવ છે. યદ્યપિ આત્મા અનંત કાળથી અનાદિથી વર્તમાન સુધી વિભાવ પરિણામે પરિણમી રહ્યો છે તો પણ એનો સ્વભાવ તો જે છે તે જ છે. વિભાવ પરિણતિ એ પરિણમવું એનો સ્વભાવ નથી. એવું વસ્તુનું પારમાર્થિક સ્વરૂપ હોય તો બહુ મોટી આપત્તિ આવે કે ક્યારે પણ કોઈની પૂરેપૂરી સ્વભાવ વાળી સંપૂર્ણ શુદ્ધ દશા થાય નહીં, કોઈ નિર્વાણ પદને પામે નહીં. પણ ભલે અનંતકાળથી વિભાવ પરિણામ જીવની દશામાં હોવા છતાં પણ એવો સ્વભાવ નથી કે વિભાવે પરિણમે એવો એનો સ્વભાવ નથી. અને સ્વભાવે પરિણમે એવો એનો અનંત સામર્થ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આત્માનો વિચાર કરવામાં આવે તો અવસ્થામાં વિભાવ છે એની મર્યાદા અવસ્થાથી આગળ નથી. અવસ્થામાં જે કાંઈ રાગ દ્વેષ મોહ મિથ્યાત્વ અજ્ઞાન આદિ જેટલા પ્રકારના વિભાવો છે, અસંખ્ય પ્રકારના છે, એ બધા વિભાવોની પહોંચ ક્યાં સુધી? એક સમયની પર્યાયમાં એ વ્યાપે છે, ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે, ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે, પ્રત્યેક સમયે એનો નાશ થાય છે. એટલે કોઈ પણ સમયે જો વિભાવની ઉત્પત્તિ બંધ થઈને સ્વભાવની ઉત્પત્તિ થાય તો વાત પૂરી થઈ ગઈ. અનંત કાળનું અંધારું દીવો થાય એટલી વાર લાગે, એવું અજ્ઞાન અંધકારનો વિષય છે. નાશે જ્ઞાન પ્રકાશ. પોતાને પોતાના સ્વરૂપનું સ્વભાવનું ધ્યાન નથી કે હું તો મારા સ્વભાવ પરિણતિને જ કરતા છું, હું ક્યાં વિભાવનો કરતા છું, એવું એને પોતાના પારમાર્થિક સ્વરૂપનું ભાન નહીં હોવાને લીધે સમયસારનો એંગલ એ ભાન કરાવવાનો છે. એટલે બધા જ અધિકારમાં કરતા કર્મનો વ્યૂ પોઈન્ટ એંગલ આચાર્યોએ અપનાવ્યો છે અને સિદ્ધ કર્યું છે કે આત્મા રાગાદી ભાવનો અકર્તા છે. જે અપેક્ષા એ કરતા પણ છે એ પણ સ્થાપ્યું છે. વિષય તો ઘણો વિસ્તારથી સ્પષ્ટ કરેલો છે, પણ મુખ્ય એંગલ આ છે પરમાર્થનો, કે પરમાર્થથી સ્વભાવ પરિણતિ આત્મા નિજ સ્વરૂપનો કરતા છે. આ સમય સારનું હાર્દ છે. પછી જે કાંઈ કરતા પણ છે બીજા અને ત્રીજા પ્રકારનું, એ કૃપાળુદેવે શાસ્ત્રીય પરિભાષામાં સમજાવ્યું છે. સાદી પરિભાષામાં એટલું ચોખ્ખું ન થાય એટલે શાસ્ત્રીય પરિભાષાનો અહીંયા પ્રયોગ કરેલો છે. નહીંતર કૃપાળુદેવની શૈલી બહુ જ સરળ સાદી સુગમ છે, કોઈને સમજાવી, પણ આ વિષય થોડો ગૂઢ છે. જીવને પારમાર્થિક કર્તાપણાનું જ્ઞાન ભાન નહીં હોવાને લીધે જ જે મિથ્યા પ્રકારે મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા જ્ઞાનથી જે કર્તાપણું થઈ રહ્યું છે અને એ કર્તાપણાને કારણે એકત્વ થઈ રહ્યું છે અને એક એના ફળ સ્વરૂપે અનંત જન્મ મરણ રૂપ સંસાર પાંગરે છે, તે મૂળમાંથી કાપવા માટે તેનું અકર્તાપણું પરમાગમોમાં સ્થાપિત કર્યું છે અને જે પ્રકારે જીવ ભૂલ કરીને કર્તાપણે પરિણમે છે એ વાતને પણ સ્પષ્ટ કરે છે. કેમ કે રોગનું નિદાન કર્યા વિના, એના રૂટ કોઝમાં ગયા વિના એને મૂળથી નાશ કરવાનો કોઈ ઉપાય વૈજ્ઞાનિક રીતે સંભવી શકે નહીં. આત્માને અનાદિથી ભવરોગ લાગુ પડેલો છે, બહુ જૂનો ક્રોનિક ડિઝીઝ છે. રોગમાં પણ ડાક્ટરો એમ કે છે, જો કે હું ડાક્ટર ભણ્યો નથી પણ થોડું ઘણું ઉપલબ્ધ જ્ઞાન છે એનાથી કહું છું કે બે સ્ટેજ છે, એક્યુટ અને ક્રોનિક. ડાક્ટર સાહેબ બેઠા છે. આ ક્રોનિક સ્ટેજમાં છે ભવરોગ, છે જૂનો ઘર કરી ગયેલો રોગ, તેમ છતાં એની મર્યાદા પર્યાયથી આગળ નથી. આત્માના વિજ્ઞાનમાં એના દ્રવગુણો જે સ્વભાવ છે એમાં રોગ નથી, રોગનો અવકાશ પણ નથી. જ્ઞાની પુરુષોના ઉપદેશમાં એ વાત છે કે આત્મા મૂળ સ્વરૂપે ભાવ અને ભાવના કારણોના અભાવ સ્વભાવે અભાવ સ્વરૂપે છે, નાસ્તિથી લઈએ તો, અને એ જ વાતને અનેકાંતથી અસ્તિથી લઈએ તો કૃપાળુદેવના શબ્દો લેવા પડે કે પરમાર્થથી સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કરતા છે. જો આત્માના કર્તાપણાનો સ્વીકાર કરવો હોય તો પારમાર્થિક દ્રષ્ટિએ સ્વીકાર કર, વ્યવહાર દ્રષ્ટિએ તો ઘૂંચવાળા ઘણા ઉભા થાય એવું છે, પણ શ્રીજીને એનો ફેંસલો કરેલો છે, એમાં કાંઈ ગોચાળો થાય એવું નથી, એનું પણ સ્પષ્ટ નિરૂપણ કરેલું છે કે એમાં ભૂલ કઈ રીતે થાય ને કરતા પણ થઈ આવે છે. અનૌપચારિક વ્યવહારથી શું શબ્દ વાપર્યો છે, વ્યવહાર દ્રષ્ટિએ આત્મા દ્રવ કર્મ નો કરતા છે એમ નહીં કહેતા, અનૌપચારિક વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહારથી તે આત્મા દ્રવ કર્મ નો કરતા છે એમ કેમ કહ્યું કે જ્યારે જ્યારે આ આત્મા વિભાવ પરિણામે પરિણમે છે સ્વભાવને ભૂલીને, ત્યારે ત્યારે નિયમથી જેટલી ડિગ્રીનો જેટલા પ્રકારનો જે વિભાવ થાય તે જ પ્રકારના એને કર્મનો સંબંધ થાય, થયા વિના ન રહે. આવો એક નિમિત્ત નૈમિતિક સંબંધ શાશ્વત છે એટલે એને અનુપચરિત વ્યવહાર કયો છે, એ સંબંધ શાશ્વત છે. જેમ આત્મા શાશ્વત છે તેમ આત્માના કેટલાક પર્યાયો સાથે અન્ય દ્રવ્યનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ શાશ્વત છે અને ધારણમાં એના એવા સંબંધને પારિણામિક ભાવે છે એમ કહ્યું છે. આત્મા સ્વરૂપે કરીને પારિણામિક ભાવે છે અને એની પર્યાયોના નિમિત્ત નૈમિત્તિક સંબંધો પણ પારિણામિક ભાવે છે. ભલે અન્ય દ્રવ્યો કેટલિક એજન્ટ હોય પણ એ સંબંધો હંમેશા છે, તેથી તેને અનુપચાર કહ્યો છે. ઉપચાર નહીં કહેતા એને અનુપચાર, એટલે એમ બને બનીને બને છે. દ્રવ કર્મના ચાર પાસા છે, પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગ. કરણાનું યોગનો વિષય છે, સિદ્ધાંત કરણાનું યોગનો છે, પણ એ કર્મનો પ્રકાર બતાવે છે. એની સામે ભાવનો પ્રકાર બતાવે છે કે જે ભાવ છે એ જ પ્રકારે પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગનો બંધ પડે. એમાં ઘાતી કર્મની ગણતરી બીજા પ્રકારે છે, અઘાતી કર્મની ગણતરી બીજા પ્રકારે છે. એ બધો કરણાનુયોગના સિદ્ધાંતનો વિષય છે, આપણા એજન્ડા ઉપર અત્યારે એ વાત નથી. પણ અનુપચાર છે એવો જે શબ્દ અને વ્યવહારથી એટલા માટે વાપર્યો કૃપાળુ દેવ કે આમાં બે દ્રવ્યો આવે છે, બે જણ વચ્ચે વ્યવહાર હોય ને જુદો હોય ત્યાં વ્યવહાર હોય. શું દીકરાના લગ્નમાં બાપને ચાંદલો કરવાનો ન હોય, સગા સંબંધી હોય વ્યવહાર કરે. એનું પિતા પિતાશ્રી એમ કે હું તને કેટલો ચાંદલો લખાવું, કેમ કે એ બે વચ્ચે ક્યાં ફરું છું ભાઈ, એનું દીકરાના લગ્ન પોતે જ કરે છે, ના મા બાપને ચાંદલો કરવાનો વ્યવહાર ન હોય, એ તો આખું કામ જ એ કરે. એમ પોતામાં ને પોતામાં કોઈ વ્યવહાર નથી, જે વ્યવહાર છે એ બે વાત ઊભી થાય ત્યારે વ્યવહાર છે, બે જણ વચ્ચેનો વ્યવહાર છે. અને એ વ્યવહારના ચાર ભેદ છે, પરમાગમોની અંદર વ્યવહારના ચાર ભેદ છે. એક સદ્ભૂત વ્યવહાર અને એક અસદ્ભૂત વ્યવહાર એવા બે ભેદ છે. અને સદ્ભૂતમાં પણ ઉપચરિત અને અનુપચરિત વ્યવહાર છે, અસદ્ભૂતમાં પણ ઉપચરિત અને અનુપચરિત વ્યવહારના ભેદો છે. જે સદ્ભૂત વ્યવહારના ઉપચરિત અને અનુપચરિત ભેદો છે એ દ્રવ સાથે ગુણ પર્યાયોના સંબંધોને લાગુ પડતા છે. આ બધા દ્રવ્ય અનુયોગના વિષયો છે, સિદ્ધાંતો છે. અને જે પરદ્રવ્યો અન્ય દ્રવ્યો સાથેનો જે નિમિત્ત નૈમિત્તિક સંબંધે વ્યવહાર છે એને અસદ્ભૂત વ્યવહાર કહે છે, કેમ કે એનામાં એ નથી. સદ્ભૂત એટલે હોવા પણ અને અસદ્ભૂત એટલે નહીં હોવા પણ. તો એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો દ્રવ્યક્ષેત્રકાળ ભાવથી સદંતર અભાવ હોવાથી, અન્યત્વ પણ હોવાથી, અને એના ઉપર તો અન્યત્વ ભાવના ચાલી છે બાર ભાવનામાં, એ ભાવવા યોગ્ય છે. અને આપણે હમણાં 833માં જોયું, પહેલી જ ભાવના સ્વરૂપની ભાવનામાં કૃપાળુ દેવે શું લીધું, હું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું. કેમ કે કલ્પનાથી એટેચમેન્ટ છે એનું ડિટેચમેન્ટ કર્યા વગર મમત્વ છૂટે કેવી રીતે, ને રસ છૂટે કેવી રીતે, ને વૈરાગ્ય ને ઉદાસીનતા આવે કેવી રીતે? આવે નહીં. એટલે જે અસદભૂત વ્યવહાર છે એમાં પણ ઉપચાર અને અનુપચાર એવા બે ભેદ છે. એ બંને ભેદોનું કૃપાલુદેવે અહીંયા વર્ણન કર્યું છે. પહેલો ભેદ લીધો છે અનુપચરિત વ્યવહારથી, એટલે અસદભૂત અનુપચરિત વ્યવહારથી, શાસ્ત્રીય પદ્ધતિથી લેવું હોય તો વધારે સ્પષ્ટ કરીને, કે અનુપચરિત અસદભૂત વ્યવહારથી આ આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. જ્યારે જ્યારે તે ભાવ પરિણામે પરિણમે ત્યારે એને કર્મ બંધાય, અને વ્યવહારથી એમ બોલાય કે આને પાપ બાંધ્યું ને આને પુણ્ય બાંધ્યું. કર્મના મુખ્ય બે ભેદ પાડ્યા છે, પછી પેટા ભેદનું છે, પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિ. સાદામાં સાદો માણસ, આણે બહુ પાપ બાંધ્યું, આણે બહુ પુણ્ય બાંધ્યું, એ જીવે પાપ બાંધ્યું ને પુણ્ય બાંધ્યું એવો જે વ્યવહાર છે, કહેવામાં આવે વાત છે, તે અનુપચરિત છે. કેમ કે જીવ એવા પરિણામ કરે ત્યારે અવશ્ય અવશ્ય એને એ કર્મબંધ એ જ પ્રકારે થાય. ભાવ કંઈક કરે ને કર્મબંધ બીજા પ્રકારે થાય એવું કદી બને નહીં. ડિગ્રી ટુ ડિગ્રી કર્મબંધ થાય, કેટલી ડિગ્રીમાં ભાવ થાય, જેવા પ્રકારનો ભાવ થાય એવો જ કર્મબંધ થાય. તેથી આત્માને કર્મનો કરતા પણ કહેવામાં આવ્યો છે, પણ તે અસદભૂત અનુપચરિત વ્યવહારથી છે. ઉપચારથી, હવે આ અસદભૂત ઉપચાર છે, ઘર નગર આદિનો કરતા છે. આ કડિયાએ મકાન બાંધ્યું, મેં બંગલો બાંધ્યો, આ નગર આ રાજાએ વસાવ્યું, ખરેખર આત્માની એમાં પહોંચ નથી, પણ તેના તે પ્રકારના ભાવો આશય ઈરાદો અભિપ્રાય જોઈને એ વ્યવહાર કરવામાં આવે છે. કે કડિયાએ મકાન બાંધ્યું ને શેઠે બંગલો બંધાવ્યો કે બાંધ્યો, પણ એ બધું કહેવા માત્ર છે. વસ્તુતાએ ખરેખર આત્મા કોઈ પરમાણુનું કાર્ય કરે છે એમ બનતું નથી, પણ એ કાર્ય થવા માટે કોઈ કેટેલિક એજન્ટ પણ હોય છે. દરેક કાર્યમાં કેટેલિક એજન્ટ છે, દરેક કાર્યમાં, એના વિના જગત નથી. પાછી એક જગતનું એક બીજું સત્ય છે, એ પણ એક સત્ય છે, અને એને પણ એના સ્થાને જો સ્વીકારવામાં ના આવે તો મિથ્યા બુદ્ધિ થાય, મિથ્યા શ્રદ્ધા થાય, એ પણ ન થાય એવી સ્પષ્ટતા જ્ઞાનીઓએ આચાર્યોએ ભગવંતોએ બધી કરેલી છે. તેથી આત્મા કરતા છે. હવે અહીંયા છ પદની જે યોજના છે કૃપાળુ દેવની સમ્યક દર્શનને પમાડવાની, એમાં એમ કહે છે કે તને જે ભવરોગ લાગુ પડ્યો છે એનું કારણ તું પોતે છો. આશય શું છે? અહીંયા પારમાર્થિક આશય એક બીજી વાત છે. તે આશય એવો છે કે તારા ભવરોગનો કરતા પણ તું છો. તને કોઈ રખડાયો એમ તું કાંઈ છૂટી જાય તારા અપરાધથી એ વાત નથી, અપરાધ તારો છે, અપરાધ પણ તું જ કરે છે, તેથી તેના ફળને પણ તું જ ભોગવીશ એમ કરીને ચોથું પદ આત્મા ભોક્તાપણાનો કૃપાગી લેશે. આ વિષય ઉપર થોડો વિશેષ સ્વાધ્યાય આપણે કાલે હવે પછીના સ્વાધ્યાય પ્રાણ ચાલે છે.